સ્વામી વિશુદ્ધાનંદ અને બે નવાબજાદાઓ એક જ શિક્ષકના હાથ તળે શિક્ષણ મેળવતા હતા, તો પણ સ્વામીજીએ સ્વાભાવિક તીવ્ર બુદ્ધિની શ્રેષ્ઠતા મેળવી હતી. જે વિષયો નવાબજાદાઓ સમજમાં આવતા નહોતી તે વિષયો સ્વામીજી ઘણી સહેલાઈથી હૃદયમાં ઉતરી જતા. શસ્ત્ર પરીક્ષા વખતે સ્વામીજીનું નિશાન કદી ખાલી જતું નહીં. તે જ પ્રમાણે ઘોડાની શરતમાં સ્વામીજીનો સાધારણ ઘોડો પણ નવાબની કિંમતી ઘોડો કરતાં પણ આગળ નીકળી જતો. ઊંચી દીવારો ઉઘરી જવી એ તેમના મનની સાધારણ વાતની રમત હતી. પત્તાબાજી કરવા એમાં પણ સ્વામી વિશુદ્ધાનંદજી નિપુણ હતા. એમને એ બધા વિષયોના નિપુણતા જોઈ તેમનો સમવયસ્ક મિત્ર બબરુ હુસેન મનમાંને મનમાં બળી ઉઠતો. કોઈ પ્રકારે વિશુદ્ધાનંદજીને નીચું દેખાવા માટે ખાસ લાગ ખોડવા લાગ્યો. એ પોતાના મોટા ભાઈ મેહુદ્દી હુસેનને પણ એ પ્રપંચમાં સામેલ કરવાનું કહ્યું, પણ ગુણગ્રાહી મેહુદ્દી હુસેને ભાઈના આ અનજભરા વિચારોને ટેકો ન આપ્યો. એટલું જ નહીં, તેને પુષ્કળ ધમકાવ્યો પણ. મેહુદ્દી હુસેન સ્વામીજીના ગુણોનો સર્વદા આદર કરતો અને તેમને પોતાના નોકર તરીકે ન ગણતા મિત્ર ગણતો. બબરુ હુસેનનું આચરણ એનાથી બિલકુલ ઉલટું હતું, પરંતુ ઉદાર દિલના સ્વામીજીએ તેને નારાજગી તરફ જરા પણ પરવા કરી નહીં. એ જ અરસામાં નવાબના કોઈ મિત્રએ એક સુંદર અરબી ઘોડો નવાબને ભેટ આપ્યો. એવું કહેવામાં આવ્યું છે તેનું મૂલ્ય લગભગ 5,000 રૂપિયા કરતાં પણ વિશેષ હતું. જોનારા લોકો તેની સૌંદર્ય અને ગુણોની પ્રશંસા કરતા. નવાબની ઈચ્છા એ ઘોડા ઉપર સવાર થઈ સહેલાઈથી જવાની હતી, પરંતુ ઘોડાનું તોફાન જોઈ તેમની ફિકર ઉપજી કે રખે આ બદમાશ ઘોડો ક્યાંક મને પાડી ન નાખે. એ શંકાથી તે પ્રથમ ઘોડાને ચાબુક સવારની પાસે મોકલ્યું અને હુકમ આપ્યો, એને સીધો કરી દરબારમાં મને મારી સમક્ષ હાજર કરો. ઇનામનું લાલચ લઈ ચાબુક સવાર ઘોડા ઉપર જેવો બેસી ગયો તેવો તોફાની ઘોડાએ તેને નીચો પાડી તેના હાડકા તોડી નાખ્યા. એટલું થયું કે બિચારાના પ્રાણ તે જરૂર બચી ગયો અને સ્વામી વિશુદ્ધાનંદના મદદથી તે નાસી જતો ઘોડો પકડવામાં આવ્યો. તેમણે ચાબુક સવારને કહ્યું, મિયા આ ઘોડાને જરા મારે સ્વાધીન કરો અને પછી જુઓ તેને બદમાશીઓ કેવી રીતે નીકાળું છું. હું એક જ ચક્કરમાં તેને ઠેકાણે લાવીશ. ચાબુક સવાર એમને સારી પેઢે ઓળખતો હતો અને ઘોડા ફેરવવામાં તેમની કેટલી દક્ષતા છે તે જાણતો હતો. એટલે તેને વગર સંકોચે બંશીધરને તે તોફાની ઘોડો હાથમાં સોંપી દીધો. બંશીધર ઘોડસવાર થઈ ખૂબ દોડવા લાગ્યા. થોડી વારમાં પેલાની જેમ મસ્તાની ઘોડો પોતાની મસ્તી આગળ વાયુને પણ જેમ તુચ્છ ગણતો તે હવે સ્વામીજીના ચાબુકથી સીધો થઈ ગયો. દેવ સંયોગે નવાબજાદાઓ બબરુ હુસેન ત્યાં આવી ગયો અને નવાબના ઘોડા ઉપર બંશીધરને બેઠેલ જોઈ તેને ચિત્તમાં ઈર્ષા ઉત્પન્ન થઈ. અશ્વ વિદ્યામાં નિપુણ સ્વામીજીને ઘોડાને ખૂબ ચક્કર લગાવ્યા. તેના શરીરમાંથી જેમ જેમ પરસો નીકળતો ગયો તેમ તેમ તેની ચંચલતા દૂર થઈ. જ્યારે વિશુદ્ધાનંદજીએ જોયું કે હવે એ ઠીક થઈ ગયો છે અને હવે તોફાન નહીં કરે, ત્યારે તેણે તે ઘોડાને ચાબુક સવારને સોંપી દીધો. ચાબુક સવાર બંશીધરનો ઉપકાર માની ઘોડાને અશ્વશાળામાં લઈ ગયો અને દરરોજ નિયમ પ્રમાણે ઘાસ અને દાણો આપ્યો અને સેવા પણ કરી. પરંતુ દેવ સંયોગે તે જ રાતમાં ઘોડો અકસ્માત માંડો પડી ગયો અને તડપી તડપીને રાતમાં જ તેને પ્રાણ ત્યાગ કર્યો. આવા મૂલ્યવાન ઘોડાનું મૃત્યુ નવાબને ઘણો શોક થયો. એનું કારણ તપાસતા તેમણે બબરુ હુસેન મારફત ખબર પડી કે બંશીધરને તેને ખૂબ વેગથી દોડાવી રહ્યા હતા અને તેમના અતિશય મારથી ઘોડો મરણ પામ્યો. બંશીધરને બોલાવવામાં આવ્યો અને જુબાની લેવામાં આવી. સત્યવાદી બંશીધરે બધી વાત સાચો સાચ કહી દીધી અને અંતમાં વિનંતી કરી, હજુર ઘોડાએ તબેલામાં આવ્યા પછી ઘાસદાણો ખાધો છે. જો એ ઘાસદાણો ન ખાધો હોત તો તેની મૃત્યુનો અપરાધ મારે માથે આવી શકત. હવે મને અપરાધી ગણવો એ વાજબી નથી, પણ એમની એ વિનંતી ઉપર કોઈ ધ્યાન ન આપ્યું. તેમને અપરાધી ગણી એમને બેડીઓ પહેરવામાં આવી. સ્વામીજીના મામાજી અર્થાત સપ્તગ્રામ તે વખતે કોઈ સરકારી કામકાજ માટે હૈદરાબાદ ગયા હતા. એ પછી ના આવ્યા ત્યાં સુધી બંશીધરને કેદમાં રહેવું પડ્યું. સ્વામીજી હવે બબરુ હુસેનના પ્રપંચથી ખબર પડી અત્યાર સુધી તે તેનો પોતાનો મિત્ર ગણતા. આ બનાવથી તેમની આંખ ઉઘડી ગઈ અને તેમણે જણાવ્યું કે રાજપુત્ર અને પ્રજામાં ભેદ છે. અસાર સંસારમાં બધા જ સ્વાર્થી છે. આખા દિવસના ભૂખ્યા દર્શા સ્વામીજી જેમ જેમ પોતાની થયેલી દશાનો વિચાર કરતા તેમ તેમ તેમને મનમાં વેદના વધતી જ હતી. તેમના મનમાં સંસાર ત્યાગ કરી એકમાત્ર શ્રી જગદીશ્વરના ચરણની સેવા કરવાના વિચાર ઉત્પન્ન થયા. આ સમયમાં ગુરુએ મુખેથી સાંભળેલા ધ્રુવ પ્રહલાદ આદિના આખ્યાનો સ્મરણ કરી બંશીધર પોતાના જીવને ધીરજ આપતા બીજે દિવસે સપ્તોકરામ આવીને તેમને છોડાવ્યા. પરંતુ સ્વામીજીના કેદખાનામાંથી છૂટીને ઘેર જવાના બદલે તે પોતાના ગુરુ ભટ્ટજીના ત્યાં પહોંચ્યા. પણ અફસોસ, તેમનો મેળાપ ન થયો. એ જ દિવસે વૃદ્ધ મહાત્મા ભટ્ટજીનો અચાનક પરલોકવાસ થયો. સ્વામીજી તો પોતાના ચિત્તને શાંત કરવા માટે અહીંયા આવ્યા અને તેમ તો ઉલટા દુઃખમાં હજી ઘૂસી ગયા. ભટ્ટજીના મૃત્યુને તેમના ચિત્ત ઉપર દાજ્ય ઉપર ધામ જેવી અસર થઈ. પિતાના મરણ વખતે જેણે અશુપાત નહોતું કર્યું તે જ બંશીધર આજે કૃપાલુ શિક્ષકના મૃત્યુથી કપાળ ફૂટી ફૂટીને રોયા. કલ્યાણીને તેમના ઘરથી થોડેક દૂર એક મહાદેવ વાવડી કરીને સ્થાન હતું. તે વાવ ઉપર મહાદેવજીનું મંદિર હતું. સુંદર વૃક્ષોથી ઘેરાયેલું અને છાયાથી ત્યાંનું દ્રશ્ય ઘણું મનોહર લાગતું અને તેનું જળ એકદમ સ્વચ્છ અને ઉત્તમ સ્નાનમાંથી પ્રસિદ્ધ હતું. ભટ્ટજીને ઘેરતી સ્વામીજીએ જે વાવડી આગળ પહોંચ્યા, વાવડીમાં આવી તેમણે સ્નાન કર્યું અને ભટ્ટજીના આત્માને શ્રદ્ધાંજલિ આપી પોતાના સંતપ્ત હૃદયને શીતલ કર્યું. રાત્રિના 3-4 ઘડી વીતી ચૂક્યા હતી. ચૈત્ર મહિનાની ચાંદની રોશની હતી અને બધી વસ્તુ સ્પષ્ટ દેખાતી હતી. તે જ વખતે વૃક્ષોની ઘટાઓમાં એક મીઠો સ્વર આવી રહ્યો હતો. સ્વામી વિશુદ્ધાનંદજીએ તે વૃક્ષ તરફ ઉત્સુકતાપૂર્વક જોઈ રહ્યા હતા. થોડી વાર પછી જોયું કે એક હુષ્ટપુષ્ટ કોપિનધારી સંન્યાસી ગીત ગાતો ગાતો ગંભીર ધ્વનિમાં એમની તરફ ચાલીને આવ્યો. બંશીધરે તે સંન્યાસી જોઈને મુગ્ધ થઈ ગયા. તેમના મનમાં નવાબના આચરણથી અને ભટ્ટજીના મૃત્યુથી વૈરાગ્ય સંબંધિત જે વિચાર ઉત્પન્ન થયા તેને પુષ્ટિ મળી. એમણે સાધુ પાસે જઈને ધીરજપૂર્વક પ્રણામ કર્યા. ભક્તિપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું અને સાધુએ આશીર્વાદ આપીને એમને પ્રશ્ન કર્યો, કહો બચ્ચા શું જોઈએ છે? બંશીધર, સંન્યાસ. બંશીધરના મુખમાંથી સંન્યાસનું નામ સાંભળી સાધુને ઘણું આશ્ચર્ય થયું. તેમના થોડી વાર સુધી તેમના તરફ જોઈ રહ્યા પછીને પૂછ્યું, યુવા અવસ્થામાં સંન્યાસ લેવાની ઈચ્છા શા માટે થઈ? બંશીધર, સંસારિક દુઃખો જોવાતી. સાધુ, સંન્યાસ લઈ પણ સંસાર સિવાય બીજે ક્યાં તમે નાસી જશો? બંશીધર, ત્યારે શું કરું તમે જ બતાવો. સંસારના દુઃખ અને ક્લેશથી દૂર કેવી રીતે જવાય? સાધુ, વાસનાઓનો શ્રય થવાથી. બંશીધર, વાસના કેવી રીતે શ્રય પામે? સાધુ, બ્રહ્મ જ્ઞાનથી. બંશીધર, એનો ઉપાય શું છે? સાધુ, ભગવાનની કૃપા. બંશીધર, પણ ભગવાનની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય? સાધુ, સારા કર્મોથી. બંશીધર, ત્યારે બતાવો મારે કેવા પ્રકારના સત્કર્મો કરવા જોઈએ? બંશીધરની આ જિજ્ઞાસા જોઈ મહાત્માજી અતિ પ્રસન્ન થયા અને કહ્યું, વત્સ, તું હજી સંન્યાસનો અધિકારી થયો નથી. તારી આકૃતિ પરથી મને ખાતરી થઈ કે તું બ્રહ્મચારી છે, પરંતુ જ્યાં સુધી વિધિપૂર્વક બ્રહ્મચર્ય પાલન અને ગ્રહણ કરવામાં ના આવે અને ગુરુગ્રહમાં વાસ કરી વેદ શાસ્ત્રનો અધ્યયન ન થાય ત્યાં સુધી બ્રાહ્મણ બીજા આશ્રમનો અધિકારી થતો નથી. બ્રાહ્મણનું પરમતપ વેદ અધ્યાય છે, તેનાથી જ ભગવાન પ્રસન્ન થાય છે. વર્ણાશ્રમનું રક્ષણ કરવા માટે જ ભગવાન અવતાર લે છે. એટલું કહી મહાત્માજી એકદમ ઊભા થઈ ગયા અને ઘણા પ્રેમપૂર્વક બંશીધર ઉપર હાથ મૂકીને બોલ્યા, લે હવે હું જાઉં છું. આજ તને જે ઉપદેશ આપ્યો તેને ભૂલી જતો નહીં. હું તને યોગ્ય સમય નાસિક અને હરિદ્વારમાં મળીશ. ભગવાન તારી મંગલકામના પૂર્ણ કરશે. એટલું કહી તે સાધુ એકદમ ત્યાંથી ચાલ્યા ગયા. ઉટાવળમાં બંશીધરે તે સાધુનું નામ, તેમનું ગામ, તેમનો સંપ્રદાય કાંઈ પણ પૂછ્યા વગર ચૂપચાપ બેઠા રહ્યા અને જોતા રહ્યા. સ્વામીજીના આ ઘટનાનો વિચાર કરતા બેસી જ રહ્યા. એવામાં તેમના મામા સપ્તોકરામ તેમની શોધ કરતાં કરતાં તે સ્થાને આવી પહોંચ્યા. મામાને જોતા જ વારમાં કોઈ પણ આનાકાની કર્યા વગર બંશીધર ઘેર ચાલ્યા ગયા. ઘેર ગયા પછી બંશીધરે બહુ શોક વિલાપ કર્યો નહીં, પણ પ્રસન્નતાપૂર્વક બધા સાથે ભોજન કરી અશ્વ સંબંધિત બધી હકીકત કહી સંભાવી અને પોતાની નિર્દોષતા સાબિત કરી આપી. પોતાના એકાંતમાં ચાલ્યા જવા સંબંધે ખુલાસો કરતાં જણાવ્યું, મને નવાબ સાહેબના આચરણથી ખૂબ ખેદ થયો, ભજ્જીના મરણથી પણ ખેદ થયો. સંસારનો સંબંધ અનિત્ય છે. થોડા વખત ઉપર જે ગુરુ અમને પુત્રની પેઢે ભણાવતા હતા અને પિતાનો જે ઉપદેશ આપતા હતા તે ભક્તિના પાત્ર દેવતુલ્ય અધ્યાપક ભજ્જી પણ હવે ક્યાં ગયા? મામાજી, મરી ગયેલા મનુષ્યને કોઈથી પણ મળી શકાય? જો એમ થતું હોત તો હું અવશ્ય આજ વખતે સ્વર્ગમાં જઈ ગુરુજીના દર્શન કરત અને સાથે સાથે પરમ પુણ્યશાલી મારા પૂજ્ય માતા પિતાને મળી શકત. આ શબ્દોથી તેમના મામા મામીના હૃદયમાં શોકનો તાજો થઈ ગયો અને થોડીવારમાં તે સ્થળે તદ્દન નિષ્ઠબ્ધતા છવાઈ ગઈ. આવી વાતથી વંશીધરના હૈયામાં રખે ઊંડી ઘા ન લાગે એવી શંકાથી મામાજી બીજા આનંદ વિષયો પર વાતચીત શરૂઆત કરી. બુદ્ધિમાન વંશીધર પણ તેમની વાર્તાલાપમાં હર્ષપૂર્વક સામેલ થયો અને આજ આમોદ પ્રમોદમાં આખી રાત સમાપ્ત થઈ ગઈ.